ஆதேவியாக்குக்ஷிரத்னம் சப்தஜீகரவாத்மஜம் ராஜச்சந்திரமகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 14 ઓક્ટોબર 2007, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 488, મુંબઈ, ફાગણવદ 10, 1950. સી શિક્ષાપત્ર વાંચવા વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું, અથવા સમાધાન પૂછાવવા યોગ્ય હોય તો પૂછવામાં પ્રતિબંધ નથી. સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃત પણ સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. એની સાથેનો જ પત્ર છે એટલે સાથે લઈએ છીએ. પત્રાંક 489, મુંબઈ, ફાગણવદ 11, રવિવાર 1950. શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે. જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ આદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. બંને પત્રો અંબાલાલભાઈ ઉપર જ લખાયેલા છે. ખંભાતરા મુમુક્ષુ અને પરમ કૃપાળુ દેવ પત્ર સમાગમ દ્વારા પણ ધર્મનો બોધ આપે છે. શિક્ષાપત્રનો ગ્રંથ વાંચવા માટે પૂછાવ્યું હશે તો તેના જવાબમાં લખ્યું છે કે આ ગ્રંથ વાંચવામાં કોઈ અડચણ નથી, અને જ્યાં કોઈ અંદેશો એટલે કોઈ પણ પ્રકારની કોઈ નાની એવી શંકા સંશય ઊભો થાય, અંદેશાનો હેતુ હોય, એવી કોઈ વાત અંદર આવતી હોય તો ત્યાં વિચારવું. સર્વપ્રથમ કોઈ પણ વાત વાંચતા કોઈ અંદેશાનો હેતુ હોય તો ત્યાં પહેલું કામ વિચારવું, અથવા સમાધાન પૂછવા યોગ્ય હોય તો પૂછવામાં પ્રતિબંધ નથી, અને કોઈ સમાધાન વિશેષ વિચારણાને અંતે પ્રાપ્ત ન થતું હોય તો પૂછાવા યોગ્ય લાગતું હોય તો પૂછાવવામાં પણ પ્રતિબંધ નથી. એ શિક્ષાપત્ર જે ગ્રંથની વાત છે તે ગ્રંથમાં લખ્યું છે કે તેમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. કૃપાળુ દેવ ગ્રંથ વિશેની સામાન્ય સમજ આપી છે. એક ગ્રંથ છે એ કઈ દ્રષ્ટિથી વિચારવાનો છે, એમાં મુખ્ય પ્રયોજન શું છે, દરેકે દરેક ગ્રંથની અંદર એક પ્રયોજનને લક્ષ્યમાં રાખી અને શાસ્ત્રકાર અથવા જ્ઞાની પુરુષ ગ્રંથની રચના કરે, એનું પ્રયોજન જે છે એ જ મુખ્ય છે. બાકીની બધી બાબતની અંદર કોઈ પણ વાતને ત્યાં એને વિશેષ મહત્વ આપવું જોઈએ નહીં. પ્રયોજન શું છે એ લક્ષ્યમાં રાખવું. જેમ કૃપાળુ દેવે ભાવના બોધની અંદર કહ્યું કે ધર્મનું પ્રયોજન શું, ધર્મની આપણે ક્રિયાકાંડ વિધિ વિધાન આ આમ કરે છે ને આ આમ કરે છે ને આમ થાય છે ને ત્યાં તામ કેમ થાય છે ને, અરે પ્રયોજનમાં કેમ તમે ચલિત થઈ ગયા, પ્રયોજન શું છે, દુઃખથી મુક્તિ નિર્વાણની પ્રાપ્તિ. તો બધા ધર્મોની અંદર મુક્તિને શ્રેષ્ઠ કહી છે. આ જેને પ્રયોજન છે એને તો ગમે ત્યાંથી એ પ્રયોજન અનુસાર વાતને પકડ કરશે, બાકીની બધી વાતો છોડી દેવાની. જેમ ભોજનની અંદર મુખ્ય મીઠાઈ શું છે, મુખ્ય મેનુ કે ભાઈ આજે શું જમાડ્યું છે, કે ભાઈ તમને લાડવા છે ભજીયા છે એ છે, તો એની અંદર પછી શાક શેનું હતું ને મૂળાનું ખાર્યું હતું કે નહીં ને કાકડી ટમેટા કર્યા હતા કે નહોતા કર્યા, રાયતું હતું કે નહીં, આ બધી વાતો ફિજુલ ફીફા ખાંડવાની વાત. તને મુખ્ય વસ્તુ શું છે, પ્રયોજન શું છે ભોજનની અંદર, એનો મુખ્ય મેનુ છે, એના ઉપર લક્ષ રાખવાનું, બાકીની બધી બાબતને ગૌણ કરવાની. જ્યાં સુધી આ દ્રષ્ટિ ન પકડાય ત્યાં સુધી દરેકે દરેક બાબતમાં ચંતુપાત, દરેકે દરેક બાબતની અંદર એને આમ કીધું ને એને આમ કે, અરે એનો હેતુ શું છે? પ્રયોજન પકડતા આવડે છે જ્ઞાનીનું? પ્રયોજન પકડાશે તો ગ્રંથની નાની એવી વાતોને ગૌણ કરવાની, કેમ કે એ બધી વાતો ગૌણ થવા માટેની સર્જાયેલી હોય છે. કેવી પડે વાત આવે એટલે એની અંદર કંઈ ને કંઈ વિષય કહેવાય, અને કહેનારા લોકો કંઈ બધા સર્વજ્ઞ નથી બેઠા, છદ્મસ્થ છે. તો છદ્મસ્થની દ્રષ્ટિએ એને જે કંઈ કોઈ વાત કહેવાની હશે તો કહીએ, તો એની અંદર આપણે એ જ મગજની અંદર રાખવાનું અને પ્રયોજનને ભૂલી જવાનું. કેટલી સરસ વાત, ગ્રંથ વાંચન કેમ કરવું? અથવા સદગુરુ એ કહ્યા, જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. આ મતાંતર છે, બિન મતલબી વાત છે, બિન પ્રયોજનની વાત છે. પ્રયોજન પકડી લેવું, શિક્ષા પત્ર ગ્રંથનું પ્રયોજન ભક્તિ છે. જીવમાં પરમ તત્વ પ્રત્યે, પરમ પુરુષ પ્રત્યે ભક્તિ જાગવી જોઈએ. જ્યાં સુધી સત્પુરુષ, જ્ઞાની પુરુષ, પરમ પુરુષ એના પ્રત્યે ભક્તિ ન જાગે ત્યાં સુધી એનું જે પ્રયોજન છે જ્ઞાની પુરુષનું એ પકડાશે નહીં. અને એ ભક્તિ જાગવાની અંદર કોઈ પણ વસ્તુ નાની એવી જો જીવને સંકલ્પ વિકલ્પ રૂપે બાધારૂપ થતી હોય તો અહીંયા જ્ઞાની પુરુષ કહે છે એને ગૌણ કરી નાખ, એને મૂકી દે બાજુ ઉપર. એવી કોઈ વાત આવતી હોય તો ભલે આવે, ક્યારેક લૌકિક દ્રષ્ટિ આવે, ક્યારેક તે સમયની પરિસ્થિતિને લગતી આવે, ક્યારેક કોઈ સમયની ભાષાનું બંધારણ એવું હોય એને કારણે આવે, તો એવી બધી બાબતને ગૌણ કરવી. એટલે કહે છે કે શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે, અને ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. જો ગ્રંથ વાંચવામાં શું કરવાનું છે, શું લેવાનું છે, તો એનું પ્રયોજન ભક્તિનું છે, અને ભક્તિના આધારરૂપ ત્રણ ગુણો છે. કૃપાળુ દેવે ગ્રંથ કરતા ગ્રંથનો સાર કેટલો સરસ કહ્યો છે. એને કહ્યું કે ત્રણ ગુણો ઉપર ભક્તિનો આધાર છે, એક વિવેક, બીજું ધૈર્ય અને ત્રીજું આશય. આ ત્રણ ગુણો એમાં વિશેષ પોષણ કર્યું છે એ ગ્રંથની અંદર. એમાં પણ ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક પ્રકારે છે, બરોબર યથાયોગ્ય એવું એની અંદર પ્રતિપાદન થયું છે. કદાચ વિવેકની ગૌણતા હશે, અને વિવેક છે એ સત સાથે, તત્વ સાથે છે. તત્વની દ્રષ્ટિ બધી જગ્યાએ એ જ ડિગ્રીમાં હોય એવું નથી. તત્વ એ બહુ ઉપલબ્ધિ છે, બહુ મોટી ઉપલબ્ધિ છે. જીવનમાં તત્વ દ્રષ્ટિ આવવી એ તો ઘણી મોટી ઉપલબ્ધિ છે. વાંચન ઘણું હોય, વિશાળ હોય, શબ્દ ભંડોળે ઘણું હોય, પણ તત્વની દ્રષ્ટિ જીરો હોય. એ બોઈલો જતો હોય 1.5-2 કલાક સુધી, પણ હરામ બરોબર એની વાતમાં કાંઈ તત્વ નીકળે તો તત્વ કાંઈ નહીં, લક્ષ જ ન હોય. તત્વની દ્રષ્ટિ માટે થઈને એ પ્રકારનો લક્ષ આવવો જોઈએ. લક્ષ ન આવે તો તત્વ ન આવે. ભાષાને તત્વ સાથે કોઈ સંબંધ નથી. અંતઃકરણની અંદર જે વિચારણા છે, મનન છે, ચિંતન છે, મંથન છે, અનુપ્રેક્ષા છે, આ જેટલા પ્રમાણમાં થઈ હોય એમાંથી તત્વની ઉપલબ્ધિ થાય. તત્વની ઉપલબ્ધિ અનુપ્રેક્ષાથી થાય છે, અને તત્વનું પોષણ ધ્યાનથી થાય છે. એક સૂત્રને બરોબર નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચવું, દીર્ઘકાળ સુધીની સ્થિતિ પ્રાપ્ત કરવી ચિંતનની, આ ધ્યાનની અવસ્થા છે. ધ્યાન તત્વ ઉપર આધારિત છે. તત્વ નથી તો ધ્યાન શેનું કરવાનું છે? પણ આ લાઈનમાં જે ચાલી શકતા નથી એમણે બધા જ યોગને એવા નિરર્થક બનાવી દીધા છે કે લોકો વમણમાં જ અટવાઈ ગયા છે. જેમ જેમ ધ્યાનના પ્રયોગો વધારે થાય છે તેમ તેમ ચંચળતા વધારે થતી જાય છે. જેને પૂછો એને કે કઈ ઠેકાણું નથી, સ્થિરતા આવતી જ નથી, એકાગ્રતા કેળવાતી જ નથી. કારણ કે તત્વ વિનાનું ધ્યાન શું આપે? કૃપાળુ દેવે કહ્યું કે ગમ પડ્યા વિના આગમ તરંગરૂપ થઈ પડે છે. એવું જ્યાં તત્વ નથી ત્યાં ધ્યાનની બધી જ પ્રક્રિયા, કારણ કે ધારણા નથી એની પાસે. તત્વની ધારણા થયા પછીનું જ્ઞાન છે. તો ત્યાં એ કહ્યું છે કે વિવેક છે બહુ મોટી વાત છે. સત અસત, જડ ચેતન આ બધા વિવેક છે, જીવ અજીવ, મુક્તિ બંધ. ખબર પડવી જોઈએ કે શું છે. જેમ હમણાં એક પદ લીધું તો આનંદ ગંજી મહારાજે કહ્યું કે ભાઈ બધો વ્યવહાર ખોટો નથી અને બધો વ્યવહાર સાચો પણ નથી. તત્વની દ્રષ્ટિ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. જ્ઞાની પુરુષના વચનને અનુસાર વ્યવહાર હોય અને એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી. અનેક પ્રકારનું હું કરીશ પણ ફળ અનેકાંત મારે ફળ જોઈતું નથી, મારે એક જ ફળ જોઈએ છે, સમ્યક એકાંત. અને ફળ અને એકાંત ક્રિયા કરી બાપડા, અનેક પ્રકારના ફળ માટે અનેક પ્રકારની ક્રિયા કરે. આમ કરવા માટે આ કરવાનું છે, આ કરવા માટે આ તપનું કરવું છે, આ માટે આ કરવું છે. રડવડે ચતુર ગતિ માહી રખે, ચારેય ગતિમાં રેખડા જ કરે છે. કારણ કે જુદી જુદી પ્રકારના ફળને પ્રાપ્ત કરવા માટે જુદી જુદી પ્રકારની ક્રિયા કર્યા જ કરે. એને આજે ઉપવાસ હોય ને બીજે દી ફરાળી ઉપવાસ હોય, કઈ ઠેકાણું નહીં. સંસારના લૌકિક ભાવો જરા પણ મટ્યા નથી. ત્રીજે દી નકોયડો કરે ને ચોથે દી એમ કે આજે હું નોરતા રહ્યો છું. તું શું રહેસ એ નક્કી કરને પહેલા, તારે કયું ફળ જોઈશે. સંસારના વિવિધ પ્રકારના ફળ સાથે ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, કેટલા બધા ફળ આને જોઈએ છે. ધર્મ કરવો છે, ધર્મ સાથે 25-50 ફળ લીધા છે એની આશા રાખીને ધર્મ કરે છે. ધર્મ થઈ શકે છે, તપ અનુષ્ઠાન થઈ શકે છે, પણ લક્ષ્ય તો એક જ હોય. આત્મસિદ્ધિની અંદર શિષ્યને લક્ષ્ય બંધાવે છે.
ઈમ વિચારી અંતરે શોધે સદગુરુયો, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રો.
પરમાર્થ માર્ગમાં તો એક જ ફળ છે, સમ્યક એકાંત પર અનેકાંતની આરાધના અધિષ્ઠિત છે. મુક્તિ, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ, કર્મના બંધનથી મુક્તિ. હે પ્રભુ, મારે તારા ધર્મનો મર્મ, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર, આ મર્મ છે ધર્મનો. તું ધર્મમાં છો અને કર્મ ચાલુ છે, અને કર્મ સેનાથી બંધાય છે? મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ. તારું ધર્મ કરવાથી એકે કારણ ટળ્યું નહીં, એકે કારણ મંદ ન થયું, એકે કારણ અલ્પ ન થયું, એકે કારણ ઓછું ન થયું, અને બધાય વૈધા. મિથ્યાત્વ પણ વધ્યું, અવિરતિ વધી, પ્રમાદ વધ્યો, કષાય વધ્યો. ધર્મ કરીને વધારે કષાય થયો, કારણ કે તપ કરી એટલે ક્રોધ આવે ને. બધી જ બાબતની અંદર વિપરીત 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 વિપર્યયના આધાર ઉપર આખો ધર્મની તો એટલી બધી મસ્કરી કરી નાખે છે. વિવેકાનંદજીએ કહ્યું કે પ્રેઝન્ટ રિલિજન ઇઝ બીકમ એ મોકરી ઓફ ધ ડે. ધર્મને તો એટલો બધો મજાક બનાવી દીધી છે. ન કરવો ન થાય તો એમાં શું વાંધો છે ભાઈ, અમારાથી ધર્મ નથી થતો. પણ જે ધર્મ મોક્ષ સાધકો એ જ કરવાનો, ક્રિયા એ જ કરવાની, ભાવ એ જ રાખવાનો, લક્ષ્ય એ જ રાખવાનો. પ્રયોજન શું છે? પ્રયોજન વિના 50 કામ કર્યા કરી એનો કઈ અર્થ છે? આમથી આમ દોડે, આમથી આમ દોડે, આમથી ક્યાં જવું છે કઈ ખબર નથી. શું કામ દોડે છે તો કે ખબર નથી. દોડત 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 દોડ્યો જે તીરે મનરી દોડ જીનેશ્વર. એટલું બધું દોડે, જેટલું દોડાય એટલું, પગમાં જેટલી તાકાત હોય એટલું. આ જ્યાં ગયો, કાલ ત્યાં ગયો, આજે ઓલેન જગ્યાએ ગયો, બધી જગ્યાએ ભાઈ શેની દોડધામ શરૂ કરી છે પ્રભુ. જ્ઞાની પુરુષો આધ્યાત્મિક પુરુષાર્થને ટૂંકો કરે છે અને આપણે વધારતા જ જઈએ છીએ. દિશાવિહીન દોટ કોઈ દિવસ ઉપયોગી થવાની નથી, કરવી એટલે કરજે, થાકી જઈશ. અને આ સંસારની રખડપટ્ટી અનંત છે, અનંત સંસારની વિટમણામાં પડ્યો છું હું, ભૂલ્યો આથડ્યો રઝડ્યો. આ જ થાય પરિણામ. જો પ્રયોજન યાદ ન હોય, તમારા કહેલા વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર ન કર્યો હોય, તો થાય શું બીજું? ખૂબ શાંતિથી, ધૈર્યથી, વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણ લક્ષણ. કૃપાળુ દેવની ભક્તિ કરવી છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ કરવી છે, પણ વિવેક, સત અને અસતનો, જીવ અને અજીવનો, પુણ્ય અને પાપનો, શુભ અશુભ શું કરવું છે, ધૈર્ય. આજના જ ફળ જોઈ એ ન મળે તો બુક આ દેવ પડતા બીજા દેવની માનતા લઈ લીધે, બીજે દોડ્યો એ ઓછા વાળા વાર લાગે, ઓલો કે અત્યારે જલ્દી આવતો, અમારે ત્યાં રોકડો હિસાબ છે, આ ક્રમમાં કેદી આરો આવશે, આવો અક્રમમાં લે લાકડી ને કર મેરાયું, તરત દાન અને મહાપુન, વાહ વાહ. ધર્મની સમજણ જુઓ, ધૈર્ય નથી અને આશ્રય, આશ્રય બંધાતો જ નથી. તીર્થંકરની વાત કરીએ, વિતરાગ શાસનની વાત કરીએ, આશ્રય કેટલો આપણને, કે આ શાસન થકી જ મારું કલ્યાણ, આત્માની મુક્તિનો માર્ગ આજ. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સુરેશ્વરજી કે મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ હાથ, આ સિવાયનો બીજો કોઈ માર્ગ નથી. આવી અડગતા, નિશ્ચળતા આવી, અહીંયા તો પાછો અહીંથી અહીંયા દોડશે ને અહીંથી અહીંયા દોડશે, વિતરાગ મુખ બાજુમાં, રાગી દેવદેવીઓની માન્યતા, એમાં શ્રદ્ધા, એની તો ખુવાર મરતો હોય છે. તાત્કાલિક ફળ જોઈ છે, લૌકિક ફળ જોઈ છે, અહિક ફળ જોઈ છે, સંસાર સુધારવો છે, સંસારનો નાશ એ વાત નથી મગજમાં, ભવનો ખેદ નથી, ભવ થાય તો ભલે થાય, એને સંસાર સુધારવો છે. અને આ જ્ઞાનીઓ જેને સંસારને પૂઠ દીધી, એનો આશ્રય ક્યાંથી થાય, એનો આશ્રય થતો નથી. આશ્રય ભક્તિ વિના જીવ એક પણ ક્રિયા સરખી કરી શકતો નથી. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારણ તેથી પામ્યો ઉગ્યોના અંશ વિવેક, એક પણ અંશ વિવેક એનામાં જાગૃત થયો નથી. કૃપાળુદેવ લખે છે કે એક અંશ સત્ય પણ એનામાં જાગ્યું નથી અને મુમુક્ષુતા પણ જીવમાં આવી નહીં, તો એ બહારની લૌકિક પ્રવૃત્તિ આટલી ન કરે જોરશોરથી, એની રસ અને રૂચિ વિલય પામતા નથી. એ જ બતાવે છે કે રસ અને રૂચિ કેમ હળવા થતા નથી, તો કે એનામાં હજુ મુમુક્ષુતાનો અંશ જાગ્યો નથી. ભક્તિનું પ્રયોજન અને ભક્તિના આધારરૂપ વિવેક, ધૈર્ય અને આશ્રય, 692માં આશ્રયની કેટલી મહત્તા બતાવી પરમ કૃપાળુએ, કે એકમાત્ર બીજું કાંઈ ન થાય અને એક સાચા પુરુષના આશ્રયે આ દેહ છૂટે, સાચા પુરુષના આશ્રયે આ દેહ છૂટે તો તે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વ સ્વરૂપને પામે. માત્ર આશ્રય, જિનેશ્વરનો, તીર્થંકરનો, સાચા દેવનો આશ્રય પામીને હજારો ભવ્ય જીવો તરી ગયા છે. એના જીવનની કથા જુઓ કે એને શું શું કર્યું હતું, કેટલા તપ કર્યા, કેટલી અઠાઈ, કેટલા વર્ષી તપ, કેટલી ઓળી, કેટલી યાત્રા, આ બધું જોવા બેસો તો લોકો કાંઈ નહોતું કર્યું. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણંગ જોઈ. એને ભગવાન વીરનો આશ્રય કર્યો અને આથી મુનિ એને સમજાવી દીધું કે એ શ્રેણીક, મગધપતિ મહારાજા, તું જ અનાથ છો, તું કોનો નાથ થવા માટે નીકળો છો. અને શ્રેણીકને પોતાની અનાથતાનું ભાન થાય છે, આ આખો સંસારની ભવ અટવી તરવા માટે થઈને હું અનાથ છું, મારે પણ માથે કોઈ નાથ જોઈએ. ભગવાન વીરના શરણમાં જઈને એણે એ નાથ પણ સ્વીકારી લીધો કે હું ભલે મગધપતિ, પરંતુ મારો નાથ આ સર્વસંગ પરિત્યાગી વિતરાગ પરમાત્મા, એનો આશ્રય. આશ્રય કહે, આપણને ધર્મ મળ્યો છે, આશ્રય નથી કર્યો આપણે, એ કરવાનું કામ આપણું છે. આપણને દેવ મળ્યા છે, આપણે આશ્રય નથી કર્યો. આપણને ગુરુ મળ્યા છે, આપણે આશ્રય નથી કર્યો. ખૂબ વિચારવું, પોતાનું બરોબર પરીક્ષણ કરવું, બરોબર નિરીક્ષણ કરવું કે કેટલી કેટલી જગ્યાએ હું પાછો ફરું છું અને કેટલા કેટલા ખોટા આશ્રયમાં દોડ્યો જાઉં છું. થોડોક લાભ મળે જગતનો અને આ જીવ મૂકી દે બધું પડતું અને અહીંયા આયલો જાય. આશ્રય નથી, ધૈર્ય નથી. આનાથી મહાન સુખ અને મહાન અનંત ઐશ્વર્ય તું પ્રાપ્ત કરીશ. તો કે કોને ખબર કેદી થાય, એના કરતા આ 10,000 આપે છે તો લઈ લો. અનંત સુખ કેદી મળશે એ ખબર નહીં, પણ આ સાંજે પાર્ટી આપે છે એ સુખ તો મોટું છે. રાખ બની ગયો છે જે, ભિખારી બની ગયો છે પૌદ્ગલિક સુખનો, હજી એમાંથી ઉપર ઉઠો નથી કારણ કે વિવેક જાગ્યો નથી. આશ્રય એટલા માટે નથી કે ધૈર્ય નથી, અને ધૈર્ય એટલા માટે નથી કે એનામાં વિવેક નથી. એને ક્ષણભંગુર અને શાશ્વત એ બે વસ્તુ શું ખબર નથી, સત અને અસત એ ખબર નથી, જડ અને ચેતન એ જાણતો નથી, બંધ અને મુક્તિ એનો એને વિવેક નથી કે આ બંધનું કારણ છે અને મારે તો બંધથી છૂટવું છે. તો આ કારણ મારે સેવાય નહીં, આ કારણનો મારે ત્યાગ કરવો પડે.
જે જે કારણ બંધના તે હ બંધનો પન, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત.
ભવનો અંત કેવી રીતે આવશે? કૃપાળુદેવ ઉપાય આપે છે, આ બધા દર્શનથી પર ઉપાય છે કે બંધના કારણોની છેદક દશા સાધ્ય કરવી. તો બંધનું કારણ છે કે મુક્તિનું કારણ છે એવો વિવેક જેનામાં ન હોય એ શું કરે, એ કઈ દશા પ્રાપ્ત કરે? મને કોઈ તાત્કાલિક લાભ મળે છે અને મારામાં ધૈર્ય નથી અને એ મને બંધનું કારણ છે, એ પાપ છે, એ અનીતિ છે, એ અધર્મ છે. આ બંધનું કારણ છે, આ કસાય થાય છે હું કરું છું એ બંધનું કારણ છે, આ અજ્ઞાન છે એ બંધનું કારણ છે, અવિરતિ છે એ બંધનું કારણ છે, પ્રમાદ છે એ બંધનું કારણ છે. બંધનું કારણ સમજાય તો એની છેદક દશાનું એ આરાધન કરી શકે, પણ જેને બંધનું કારણ ન સમજાય એ એની છેદક દશાનું આરાધન કરે કેવી રીતે? લોભ એ બંધનું કારણ છે તો હું સંતોષ રાખું અને ઈચ્છાનો ત્યાગ કરું, પણ લોભ મીઠો લાગે છે. મોહ બંધનું કારણ છે અને ઓલા ધર્મનાથ સ્વામીના સ્તવનો કીધું, એક પક્ષી પ્રીતિ કેમ ભરે પડે. આ પોતે એક પક્ષી પ્રેમ કરે છે પોતાના સંતાનોને અથવા મા બાપને, આ મોહ વન વે ટ્રાફિકમાં હેલો જાય છે, એ બંધનું કારણ છે ભાઈ. આ ઝાઝા તારા મોહના ચાળા તને રોવડાવશે, સુખે મરવા નહીં દે. અરે રે, આ મારાએ જ મને દગો દીધો, પણ મારા માઈના શું કામ? તને જેટલી આટલી બધી જે થવાની છે આકુળતા ને જેમાંથી તું પાછો નહીં, પણ તારા પરિણામ બગડશે અને દેહ છૂટી જશે, તો ત્યાર પેલા સમજી તો લે કે શું કામ મારા માઈના, કોણ કોનો બાપ ને કોણ કોનો પુત્ર ને કોણ કોના સ્વજન ને કોણ કોના પરિવાર, અન્યત્વ ભાવના કેમ ન ભાવી કે આ તો સંયોગ છે સંસારનો, સંયોગ છે. ઉદાહરણ આપે જ્ઞાનીઓ, પંખીનો મેળો છે, ભેળા થાય બધા, રાત્રે સાંજ પડે ભેગા થાય અને દિવસ ઉગે તો બધા ઉડી જાય. એમાં સંસારની અંદર અત્યારે રાત પડી છે એ ખબર પડે? આપણે જન્મ લીધો છે એ રાત પડી છે, અને જે ચાલી રહ્યું છે તે સ્વપ્ન ચાલી રહ્યું છે. રાતમાં શું થાય, સપના આવે ને વિસ્તૃત થાય કે દીના સપના ન આવે કે? સકળ જગત તે એઠવ અથવા સ્વપ્ન સમાન. આ બધા સંબંધો અને સંયોગો એની રચના અલ્પકાલિક છે, ચિરકાલિક નથી. કાયમ આ આપણે બધાનો સંગ રહેશે નહીં. મને ગમે છે કાયમ મારા રહીએ એવી વ્યવસ્થા છે એની દુનિયામાં, જગતમાં, વિશ્વમાં. તો મોહ કરિશ્મા, મોહ ન કરીશ. કોઈની સાથે બંધન હોય તો સંયોગોના બંધન છે, સ્થિતિના બંધન છે, બધું ભલે રહ્યા અને પૂરા થઈ ગયા, ભલે થઈ ગયા, કોઈના વેલા થાય ને કોઈના મોડા થાય, એના કાળને આધારિત છે. ઋણાનું બંધ એ કાળથી બંધાયેલો છે. ઋણાનું બંધ આપણી ઈચ્છા સાથે બંધાયેલો નથી. એટલે પછી ઓહો આમ મને તો આમ મેં ધાર્યું નહોતું, તે ધાર્યું ખોટું એમાં કોઈ શું કરે? કોઈ દાખલો ગણિતનો કરે એમાં ધારણા ખોટી કરે તો એનો ગણિતનો દાખલો સાચો કે દી આવે? ભાઈ તે ધાર્યું જ ખોટું, આવું ધરાય જ નહીં. તને કોણે કીધું તો આવું ધારવાનું? પણ અનાદિકાળનું અજ્ઞાન, અનાદિકાળનો આ સંસ્કાર, અને એ સંસ્કાર જામી જામીને મિથ્યાત્વના રૂપમાં એવો દ્રઢ થઈ ગયો છે. જ્ઞાની કે છે મોહની એનું સ્વરૂપ આ જીવે વિચારવા જેવું છે. અને મોહમાં તો જ્ઞાની કે છે એ આંધળો બની ગયો છે. મોહદ્રષ્ટિ એને અંધદ્રષ્ટિ કીધી છે. હમણાં અધ્યાત્મ સારની અંદર સરસ આવ્યું કે મોહથી આંધળો કેવો આંધળો હોય? તો કે જાતિ અંધ સારો, જે છે એને નથી દેખતો, કેમ કે એને જાતિ અંધ છે. પણ મોહ અંધ કેવો છે? જે નથી એને દેખે છે. આ આંધળાની દશા છે. વિવેક નથી એટલે ધૈર્ય નથી, થાકી જાય છે. સંસારથી થાક્યો નથી, ધર્મથી થાકી જાય છે. ખૂબી તો એ, સંસાર અનંત જન્મ મરણ કર્યા તો હેરાને જરાય થાક નથી, અને અનંત સુધી જવા માટે પાછો તૈયાર જ છે, આવતા ભાવ માટે બરોબર તૈયાર છે. અને રાહ જુએ છે કે ભગવાન હવે શરીર હળતું નથી, હવે મરી જાવ તો સારું, એટલે નવું પાછું કંઈક પાછું ભાત. હજી અભર ખાતો એ જ છે કે મરી જાવ એટલે પાછું નવું શરીર મળશે, એટલે પછી જલસા થશે ને થોડો વખત. અત્યારે આ રોગની અંદર છું, આ રોગ જો મરી જાવ તો રોગ વયો જાય, અને પાછો જન્મીશ એટલે પાછો તાજો માજો તંદુરસ્ત થઈ સર ભરી પાછું ખાઈ પીને જલસા કરશું. આની અભર ખાતો જુઓ, આને કોઈ થાક નથી, ભાવનો નથી, જન્મ મરણનો નથી, અને હજી 5-10 વર્ષ ધર્મ કર્યા ત્યાં થાકી ગયો. ધર્મમાં આવ્યા 5-10 વર્ષ, એક જગ્યાએ આવ્યો, ઘણા વખતથી આવ્યો પણ કાંઈ વળતું, મને તો આમાં કાંઈ દેખાતું નથી, અમારાથી તો કાંઈ થતું નથી, અમને તો કાંઈ પરિણામ આવતું નથી. તો શું તને રૂપિયા ગણી દે? પરિણામ આવે એટલે શું શું આપે? શું પછી ધર્મવાળા લાણી કરે, પ્રભાવના કરે, તો તને એમ લાગે કે ધર્મથી કાંઈક મળ્યું, અને એવું ક્યાંક મળે તો દોડે પાછો. રોજ પ્રભાવના હોય છે. હા, અરે એક આપણે કરીએ ને તપસ્વર્યા તો ઘર ભરાઈ જાય એટલું લાણા આવે. બોલો લ્યો, આ લોભીઓ, આ રાખ, આ ભિખારી ધર્મમાં થાકી જાય અને ભાવનો થાક ન લાગે. કારણ વિવેકનો અભાવ એટલે ધૈર્ય નથી, અને ધૈર્ય નથી એટલે આશ્રય નથી. એક આશ્રય લીધો છે, એ આશ્રય એનો ટકતો નથી. આશ્રય બદલાયવા જ કરે છે. એને કૃપાળુદેવનો આશ્રય લીધો હોય તો પાછો બીજે દોડે. હા, જેને કંઈક બાકી રહ્યું જેનું લૂંટાઈ જશે. અરે તને એ પ્રભુ મળ્યા છે એને તું આવિર્ભાવ કર, એની સાથે અભેદ એકતા કર. પ્રભુનું સ્વરૂપ તારામાં પ્રગટ્યા વિના રહેશે નહીં. આવો પરમાર્થ માર્ગનો અદ્ભુત સિદ્ધાંત છે. પણ એને આશ્રય નથી. આશ્રય બદલાતો જ છે. 10-10 વર્ષે ગુરુ બદલે, 15-15 વર્ષે દેવ બદલે, 5-5 વર્ષે ધર્મ બદલે. દેવ ગુરુ ને ધર્મ એકેયમાં સ્થિરતા નહીં, એકેયનો આશ્રય નહીં, એકેયનું ધૈર્ય નહીં, એકેયમાં વિવેક જ નથી. એટલે શું કરવાનું? એ બદલા જ કરે, બીજું શું કરે? વિવેકથી જો પ્રગટ કરે પેલા વેલા, જો વિવેક જાગૃત થાય તો જ સતદેવ, સદગુરુ અને સદધર્મ ઓળખાય. ગ્રંથમાં જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શું કરવાનું? આ ગુણ પોતાના જીવનમાં પ્રગટે. આ ધૈર્ય અને આશ્રય એ સ્વગુણ, મારા ગુણ થવા જોઈએ. એ રીતે ગ્રંથ વાંચન કરજો. મુમુક્ષુએ એ વિચારીને મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શબ્દ તો જુઓ, સ્વગુણ બનાવો. જ્ઞાનીએ ગુણ ગાયા છે પણ તું એને પોતાના ગુણ બનાવો. શ્રી કૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત સંદેહનો હેતુ થાય એવો છે. તથાપિ તેમાં કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. પ્રયોજન લક્ષમાં રાખજે, પછી બીજી વાત આવશે કે કૃષ્ણનું સ્વરૂપ એમાં જે કહ્યું છે એમાં કંઈક થોડુંક અંદેશો થશે, સંદેહ થશે. કૃષ્ણ ભગવાન આવું આવું કહેવાય, આ ગ્રંથમાં આવું લખ્યું છે, આનું આમ થશે થશે સંદેહ થશે, ત્યાં જ્ઞાની પુરુષ આપણી મદદમાં આવીને કહે છે કે એવો હેતુ થાય તો તેમાં એ સમજે કે કૃષ્ણનું સ્વરૂપ જરા સમજ્યા ફેર છે, તું તારી વાતને એની સાથે જોડીશમાં, કારણ કે કૃષ્ણનું સ્વરૂપ સમજવા માટે ગ્રંથનું વાંચન નથી કરવાનું. આ ગ્રંથ વાંચન કરવો છે એ કૃષ્ણનું સ્વરૂપ સમજવા માટે વાંચવાનો નથી, માટે એને તું જરા ઉપેક્ષિત કરજે. ગ્રંથ વાંચવામાં પણ ગ્રંથમાં લખાયેલી ગૌણ ઘટનાઓને ઉપેક્ષિત કરવાની અને એમાંથી સાર ગ્રહણ કરવો. કૃપાળુ દેવે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વિશે પણ બહુ સરસ લખ્યું છે. આવી જ રીતે મુમુક્ષુને કહ્યું છે, ગ્રંથ વાંચો, ઘણી જગ્યાએ એની અંદર બાધા ઉત્પન્ન થશે, વિકલ્પ આવશે, આપણી શ્રદ્ધા અને ગ્રંથમાં કહેલી વાત એમાં ટકરામણ થશે, પણ વિચાર કરજો અથવા કોઈ સત્પુરુષને પૂછીને જ્ઞાનીને પૂછીને સમાધાન મેળવજો. સમાધાન ન મળે તો ત્યાંથી આગળ વધજો, પણ એમાં ગ્રંથમાં ઘણી ઘણી વાતો જાણવા જેવી છે, પકડજો. મોક્ષના માર્ગની અંદરનું આવશ્યક તત્વ શું છે એ પકડજો. બાકીની બધી ટીકાઓ ઘણી છે, એ ટીકાઓને ગૌણ કરજો. ઉપદેશ છાયામાં આવી વાતને સરળ રીતે જ્ઞાની સમજાવે કે વાટે ચાલતા જંગલમાં જતા હોય, વનમાં જતા હોય, વાટે ચાલતા ઝાડીમાં કાંટામાં ફાળિયું ફસાઈ ગયું. પેલા ખેસ રાખીને ચાલતા, ફાળિયું હોય ગમે એ ફસાઈ ગયું તો સરળતાથી કાઢવા પ્રયત્ન કરવો, પણ ન નીકળે તો ત્યાં રોકાઈ ન રહેવું, રાત ન રોકાવવું કે ફાળિયું ક્યારે નીકળે. ફાળિયું મૂકીને ચાલતા થવું, આગળ જવું. ચલના મુજે હૈ બસ અંત તક ચલના, ગિરના નહીં હૈ મુખ્ય મેરા મુખ્ય હૈ સમલના. મારે કઈ પડવું બેસી રહેવું એ મુખ્ય નથી, ચાલવું, સતત ચાલવું. ચરઈ વેતી ચરઈ વેતી વેદનો સંદેશ છે. સાધક ચાલતો જા ચાલતો જા, વાટની અંદર કેટલી વસ્તુ આવશે કે નહીં મેળ ખાય કઈ વાંધો નહીં, એને અહીંયા રહેવા દે, આગળ ચાલ. જ્ઞાનનો માર્ગ એવો છે કે પ્રકાશ આગળ થશે, ભૂતકાળના સમાધાન એની મેળે થઈ જશે, ચિંતા કરીશું થઈ જશે. આ જ માર્ગ છે. આ તો અત્યારે ને અત્યારનો નિકાલ ન આવે ત્યાં સુધી આગળ ન વધું. આવો હઠાગ્રહી હોય એ મતાગ્રહી કહેવાય, કારણ કે એને વિવેક નથી એટલે ધૈર્ય નથી, ધૈર્ય નથી એટલે આશય નથી. બધું જ સરખું મને સમજાવો તો જ હું આને આમ કરું, નહીં થાય. કેટલીક વાતો એવી છે એની મેળે સમજાય. પ્રભુશ્રીએ કૃપાળુદેવને લખ્યું કે તમે આ યમ નિયમના કાવ્યની અંદર એક લખ્યું છે કે દૃગસે ચતુરાંગુલ હે દૃગસે મિલ હે, આ કઈ સમજાતું નથી. તો એમ કીધું કે આ કાવ્ય તો પછી મારે નથી વાંચવું ત્યાં સુધી. કૃપાળુદેવે શું જવાબ આપ્યો? આગળ ઉપર સમજાશે, દશાના આધાર ઉપર સમજાશે. અને આજે પણ મારો તો અનુભવ છે 50-100 વાર જે મુમુક્ષ મેળે આજ પૂછે, બસ અમને દૃગસે મિલે એ સમજાવો. તો હવે મુનિશ્રીની જ્યાં સ્થિતિ નહોતી ત્યાં આપણે શું અહીંયા સંસાર લઈને બેઠા છે ને, દ્રગસે મિલે ચતુરાંગ લય શું છે? અરે યોગની એ એક આખી ગૂઢ પ્રક્રિયા છે. તો સાધના માર્ગમાં જરાક એક ડગલું આગળ તો વધ, પછી તને સમજાશે. તારે એ કંઈ કરવું નથી, મને એ સમજાવી દીધું ક્યારે થાય એ ન સમજાવાય. કેવી રીતે સમજાવાય? જે અનુભવનો વિષય છે, જે અનુભૂતિનો વિષય છે, એ શબ્દનો વિષય કેવી રીતે બને? વ્યાખ્યાનનો વિષય કેવી રીતે બને? ઉપદેશનો વિષય કેવી રીતે બને? અને આવી જીત શા માટે? અનુભવ કરો. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જેમ જેમ જીવની દશા થાય, સાધના માર્ગમાં જીવ જેમ જેમ આગળ વધતો જાય, તેમ અનેક તથ્યો ઉદ્ઘાટિત થાય, અનેક સત્યો સ્વયં સમજાય, અનેક શંકા કુશંકાઓ સ્વયં નીકળી જાય, અને કેટલી કેટલી વાતો જે પેલા બિલકુલ ઘર નહોતી પડતી એ જેમ જેમ આગળ વધે તેમ તેમ એના ઉપર પ્રકાશ પડે અને એને યાદ આવે કે આ વાતને હું આ સમજ્યો તો એ સમજણ મારી, મારે બદલ ફેર કરવો પડશે અને એની સાચી સમજણ આ છે. પોતે જ પોતાનું કરેક્શન કરે, ઇટ્સ અ પ્રોસેસ ઓફ સેલ્ફ કરેક્શન. પણ સેલ્ફ એક્ઝામિનેશન હોય તો જ સેલ્ફ કરેક્શન થાય. જો આત્મનિરીક્ષણ કરવાની ન હોય ને અહમભાવથી જ ભરેલો હોય કે હું તો બધું જ જાણું છું, મને બધી જ ખબર છે અને હું જે જાણું છું તો સાચું જ છે ને ફાઇનલ છે, આનામાં કોઈ દી સેલ્ફ કરેક્શન આવે નહીં, આ કોઈ દી સુધરે નહીં. આ માર્ગ સેલ્ફ કરેક્શનનો છે. સાધનાના માર્ગ ઉપર સાધક જેટલો આગળ જાય, સ્વગુણ કરતો જાય, તેમ એને ગુણનું બળ એના જીવનની અંદર બાકીની જે વાત નથી સમજાતી એની સમજણ આપશે, અને સમજણ અંદરથી પ્રગટ થશે. લાઇટ કમ્સ ફ્રોમ વિધિન એન્ડ નોટ ફ્રોમ વિધાઉટ. પ્રકાશ છે જ્ઞાનનો, પણ જ્ઞાનનો પ્રકાશ અંદરથી આવે છે. બહાર તો નિમિત્ત છે બધા, આવશે અંદરથી. અંતર્મુખ યોગ જ્યારે થશે અને એટલી જાગૃતિ કેળવાશે તો એ સત્પુરુષની ભક્તિ કર, તને માર્ગ પ્રગટ થયા વિના રહેશે નહીં. કારણ કે ભક્તિના આધારરૂપ ત્રણ ગુણ છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. આ ત્રણેય ગુણને મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા જોઈએ ભક્તિ કરતા કરતા. જ્ઞાની પુરુષની, સત્પુરુષની, તીર્થંકર પરમાત્માની, સાચા દેવની જો ભક્તિ કરીએ તો આ ત્રણ ગુણને સ્વગુણમાં ફેરવવા જોઈએ, વિવેક, ધૈર્ય અને આશ્રય. ટૂંકું સમજાય, થોડું સમજાય, પણ મહત્વનું મુદ્દાસર સમજાય, જીવનું કલ્યાણ થાય. કાંઈ સમજે નહીં અને વાતોમાં ડાયો હોય, કલાક દોઢ કલાક સુધી બોલબોલ કર્યા કરે, ભાઈ મુખ વાત પકડાય છે કે નહીં? મુદ્દો પકડાય છે? મર્મ પકડાય છે? આ ભક્તિનો મર્મ છે કે મારો આશ્રય દ્રઢ થવો જોઈએ, મારું ધૈર્ય તૂટવું ન જોઈએ અને મારું વિવેક ચૂકાય નહીં જરાય. સંસાર અને પરમાર્થ આ બે વચ્ચેનો વિવેક છે. બંધ અને મુક્તિ એ બે વચ્ચેનો વિવેક છે. જીવ અને શિવ એનો વિવેક છે. કેવળ હિત બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. મુમુક્ષુ કેવળ હિત બુદ્ધિથી વાંચે ને વિચારે. કોઈ પણ ગ્રંથ વાંચે એટલે કૃપાળુ દેવે કહ્યું, દ્રષ્ટિ વિષ ગયા પછી કોઈ પણ ગ્રંથ પ્રાહે અહિતનું કારણ થતો નથી. ગમે તે ગ્રંથ વાંચે નહીં. એટલે વચનામૃતની અંદર લગભગ 50 ઉપરાંત એવા ગ્રંથનો નિર્દેશ છે કે જે ગ્રંથ જૈન મતના નથી, અને છતાં પરમ કૃપાળુએ એ મતને, એ ગ્રંથને અવગાહન કરવા માટે, અવલોકન કરવા માટે મુમુક્ષુને આત્મકલ્યાણ માટે એની ભલામણ કરી છે કે તમે એનું વાંચન કરજો. આ શિક્ષાપત્ર ગ્રંથ પણ એમાંનો એક છે. છતાં કહ્યું છે કે વાંચજો, તમને ભક્તિ એમાંથી જ સમજાશે. કેટલા ગ્રંથો છે ત્યારે આ પુરુષ મત દ્રષ્ટિથી પર છે. ગજબ કોઈ પ્રતિભા છે એની, ઊંચાઈ એની, દશા એની, દ્રષ્ટિ અધ્યાત્મની. જે અધ્યાત્મ સારમાં યશો વિજયજીએ જે વાત મૂકી છે એનો સાક્ષાત જીવતો જાગતો નમૂનો આપણી સામે આદર્શ રૂપે છે કે કેવળ અધ્યાત્મ જે જે વાટે તરાતું હોય એ વાત મને માન્ય છે. આત્મત્વ જેનાથી પ્રાપ્ત થતું હોય, જે અનુપ્રેક્ષાથી, જે મતથી, જે દર્શનથી મળતું હોય, જો આત્મત્વ મળે તો મતાંતરની અપેક્ષા શોધવી યોગ્ય નથી. કેટલી વિશાળતા, કેટલી ઉદારતા અને કેટલી ઉદાત્તતા, ક્યાંય આગ્રહ નથી. શ્રીમદનું ઓળખાણ અનાગ્રહ, અને છતાં સમ્યક એકાંત. આત્માની મુક્તિમાં કોઈ બાંધછોડ નહીં. કાળ ગમે તેવો કઠિન હોય, ઘણો ઘણો શાસ્ત્રનો વિચ્છેદ થયો છે, બધું ભલે થયું હોય તો પણ કે આ ભવસાગરનો અંત લાવી શકાય. એકાવતારી પણ એટલે શું? ભવસાગરનો અંત સાહેબ પણ મોક્ષ તો ન થયો, પણ એક બાકી રહ્યો એ પણ મોક્ષ તરફ લઈ જાય એવો બાકી રહ્યો, એમ એકાવતારી પણ એટલે શું? નહીં તો એકનું નક્કી નહીં હોય, મારે 5 થઈને 25 થાય તો એને એકાવતારી પણ ન કહેવાય. આ એકાવતારી પણ કહ્યું એનો મતલબ જ એ કે કદાચ દેશકાળ ભેદને કારણે કોઈ થોડી અશુદ્ધિ રહી જાય તો ભલે રહી જાય, પણ પછી તો નિશ્ચિત મુક્તિ, મોક્ષ નિશ્ચિત, નિસંશય. આવું એકાવતારી પણ આ કાળમાં પ્રાપ્ત થઈ શકે અને મુમુક્ષુએ આરાધન કરવું જોઈએ એવી વાત આ શ્રીમદે બંધાવી છે. કેવળ હિત બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. મુમુક્ષુ વાંચે અને વિચારે એમાં એનું પ્રયોજન શું? હિત બુદ્ધિ. કોની હિત? આત્માનો હિત. દેહનું નહીં, સંસારનું નહીં, સંબંધનું નહીં, સંયોગોનું નહીં, સ્થિતિનું નહીં, પરિસ્થિતિનું પણ નહીં, કેવળ આત્માનું હિત. જેથી કેવળ પામીએ આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત. એકેય આભાસ એને લગાડવા નથી. કેવળ શુદ્ધ શુદ્ધ અને શુદ્ધ આત્મા જેથી કેવળ પામીએ, જે સત છે અને જે આભાસ રહિત છે તે મોક્ષ પંથ તે રીત, આ મોક્ષ પંથની રીત છે. એટલે કે લક્ષ આધારિત પુરુષાર્થ કરીએ, એને આત્માના હિતને લક્ષ્ય બનાવીએ, એ જ પ્રયોજન. અધ્યાત્મનું પ્રયોજન આત્મકલ્યાણ. એમાં એક વાત આવે છે કે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપી રાણીના સમાગમમાં તે અવિકળ હતા. સુદર્શન શેઠની એક કથા પરમ કૃપાળુ દેવે મોક્ષમાળા શિક્ષા પાઠ 33 આપી છે, અને એની અંદર એક ઉલ્લેખ આપણે મૂકી દઈએ જરા. કે છે કે એક સુદર્શન શેઠ ખૂબ સ્વરૂપમાન, સુંદર મુખમુદ્રાવાળો, કાંતિમાન અને મધ્યમ વયનો એ પુરુષ એક નગરમાં રહેતો હતો, અને એ નગરના રાજ્ય દરબાર આગળથી પસાર થયો ત્યાં રાજાની રાણી અભયા નામની રાણી એ માર્ગમાં ગોખમાં બેઠી હતી. એની દ્રષ્ટિ સુદર્શન ભણી ગઈ અને તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી એટલે કે દાસીને મોકલીને કપટ ભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. રાણીએ કપટ શરૂ કર્યું, સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું, અને રાણીએ પોતાની દુરિચ્છા સુદર્શન પાસે વ્યક્ત કરી કે મારે તારી સાથે કામ ભોગ ભોગવવા છે, એનું નિમંત્રણ કર્યું. સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તો પણ તેનું મન શાંત થયું નહીં. સુદર્શને બહુ પ્રયત્ન કર્યો રાણીને સમજાવવાનો, પણ આ તો રાજહઠ અને એમાં સ્ત્રીહઠ, એ કાંઈ એનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું, સુદર્શને યુક્તિ વાપરી આમાંથી બચવા માટે. એ યુક્તિથી કહ્યું, બહેન હું પુરુષત્વમાં નથી, મારામાં મર્દપણું જ નથી. બેન તો પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા, એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચડ્યો નહીં. એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. આ મોક્ષમાળા શિક્ષા પાઠ 33 સંબંધિત માત્ર સૂત્ર. રાણી કંટાળી ગઈ કે કોઈ હિસાબે આની સાથે હવે પાલો પડે એમ નથી, એટલે એને જતો કર્યો. કૃપાળુદેવ એ કથાનકની વાતને અહીંયા પત્રાંક 488 કહે છે. કેટલી સરસ વાત મૂકે છે કે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા. સુદર્શન શેઠે રાણીને શું કીધું કે બેન હું પુરુષ ધર્મમાં નથી, મારામાં પૌરુષત્વ નથી, હું તમારી સાથે કામ ક્રીડા ભોગ ભોગવી શકું એમ નથી, નામર્દ છું. એ કહે છે પુરુષ, સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપી તો પણ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અવિકળ હતા, જરાય વ્યાકુળપણું નહોતું. રાણીની ગમે તેવી ચેષ્ટા હોય, રાણીના ગમે તેવું કપટ હોય, હાવભાવ હોય, છતાં પણ એ સ્ત્રી ચરિત્રની અંદર પણ લેશ માત્ર પણ જેને કોઈ ચંચળતા આવી નહીં. એ કહે છે એ તો અવિકળ હતા, અવિકળ અંતરને બાહ્ય સ્થિર, શેષ સાજ પણ લકીર માત્ર પણ ફેરફાર નહીં. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. સિદ્ધાંત અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. કામને શાંત કરવા માટે કઈ પદ્ધતિ? તો કે આત્મબળ. આત્મબળ ન હોય અને કેવળ બીજા અન્ય દેખાદેખીના બળ હોય ભેગું ન થાય. અમારે એક પાઠ હમણાં બ્રહ્મચર્યની 9 પાઠ મોક્ષમાળાનો શિક્ષા પાઠ ચાલ્યો હતો. ઘણા ઘણા પ્રશ્નો જિજ્ઞાસુઓને થતા હતા કે આટલી બધી આ માર્ગની અંદર સંકીર્ણતા મૂકી છે જ્ઞાનીઓ, 9 અંદર આ કરવું કેવી રીતે? એક આસને ન બેસવું, એક જગ્યાએ ન રહેવું, બોલવું નહીં, એક દિવાલે કાન ન આવે, વગેરે વગેરે. આત્મબળ, અત્યંત આત્મબળે કામને જો ઉપસમાવવાનો પ્રયત્ન કર્યો હોય, સેનાથી? આત્મબળથી, લોક દેખામણથી નહીં. પ્રસિદ્ધિથી નહીં, આત્મબળ. જો ઉપશમાવાનો પ્રયત્ન થાય તો જ્ઞાની કે છે કામેન્દ્રિયને વિશે પણ અજાગૃત પણ જ સંભવે છે. કામેન્દ્રિયની અંદર લેશ માત્ર પણ વિકાર થાય નહીં, ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. અને એટલા જ માટે આપણે ત્યાં તો જેમ સુદર્શન શેઠનું દ્રષ્ટાંત છે એમ વિજય શેઠ અને વિજયા શેઠાણીનું પણ છે. લગ્ન પહેલા એકને સુદની અંદર બ્રહ્મચર્યની બાધા અને બીજાને વધમાં, અને પછી લગ્ન પછી ખબર પડી કે ઓહો કઈ વાંધો નહીં, આખો સંસાર જન્મારો આપણે વિતાવી દઈશું પણ સંયમનો કોઈ ભંગ ન થાય. એ વિજય શેઠ અને વિજયા શેઠાણી, આ સુદર્શન શેઠ, અને ત્રીજો દ્રષ્ટાંત કામ વિજેતા સ્થુલીભદ્ર. 12 વર્ષ સુધી પિતાથી દૂર રહીને વેશ્યાગ્રહમાં રહ્યો, કામ ભોગની લંપટતાથી એણે રૂપ કોસા સાથે રહ્યો, પણ સંયમ લીધો, સાધુ થયો, અને પછી એને પોતાની જે કામ બળ છે એને સમાવ્યું છે આત્મબળે. એનું પરીક્ષણ કરવા માટે થઈને ગુરુ પાસે આજ્ઞા માંગી, સ્વયંભર સુરેશ્વરજી પ્રભુ મને આજ્ઞા આપો, હું રૂપ કોસાના રંગમેલમાં ચતુર્માસ કરું. અને જાય છે. કથા કહે છે કે કોસાને પણ બોધ પમાડી અને સ્થુલીભદ્ર ચાતુર્માસ કરીને પાછા આવે છે અવિકળ અવસ્થામાં. અવિકળ લેશ માત્ર પણ એની કોઈ પણ પ્રકારની ભોગેચ્છા ત્યાં વિકળ થઈ નહીં. એટલે શાસ્ત્રકારોએ કહ્યું, એના ગુરુએ પણ કીધું, દુષ્કર 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 જાઓ, 84 84 24 સુધી તીર્થંકરોનું નામ ભૂલાશે પણ સ્થુલીભદ્ર નહીં ભૂલાય. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલીભદ્ર આદ્યા. આ સ્થુલીભદ્ર છે એ અમારું મંગલ કરનાર થાઓ. સંસારની અંદર વિશેષમાં વિશેષ અને કઠિનમાં કઠિન અનેક પ્રકારની જે કાંઈ ઈચ્છાઓ છે એની અંદરની કામેચ્છા એને આત્મબળે જેને જીતી લીધી છે એવા કામ વિજેતા કૃપાળુ દેવે અહીંયા એનો મંત્ર બતાવ્યો છે કે અત્યંત આત્મબળે કામને ઉપશમાવાથી કામેન્દ્રિયને વિશે અજાગૃતપણું જ સંભવે છે. કેવું અજાગૃતપણું આવે ઇન્દ્રિયોની અંદર આત્મબળનું સંયમ હોય તો? અને તે વખતે, એટલે જે વખતે રાણીએ સુદર્શન શેઠને નિમંત્રણ આપ્યું તે વખતે રાણીએ કદાપી તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. કદાચ તે સમયે એવો અવસર પ્રાપ્ત થયો હોત રાણી સાથેના ભોગ સમાગમનો, તો પણ સુદર્શન શેઠનો આત્મબળથી કરેલો સંયમ એવો હતો કે કામની જાગૃતિ સુદર્શનમાં ન થાત, હતા પુરુષ ધર્મમાં. એ તો ખોટું બોલ્યા હતા છૂટવા માટે, પણ હતા. એટલે લખ્યું કે સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, અને છતાં જો રાણીનો સમાગમ થયો હોત તો પણ એની કામેન્દ્રિય વિશે અજાગૃત પણું જ રહેત, તો પણ કામની જાગૃતિ સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. કોણ બોલે છે આ? પરમ જ્ઞાની પુરુષ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે અમને આમ લાગે છે. આવો આત્મબળનો મહિમા અને આવી ગાથાઓ જૈન ધર્મની અંદર, આગમની અંદર આવા આવા ચરિત્રો, આત્મબળના સંયમથી જ બધી વાત સંસારને ટાળવો હોય તો એક જ વાત છે, અનુષ્ઠાન બધા જ કરીએ, આત્મબળને કેળવીને કરીએ. એક વાર બધી ઈચ્છાઓ આપણી સમી જાય, નહીં તો આપણી દબાઈ ગયેલી ઈચ્છાઓ, દબાયેલી વૃત્તિઓ ફરી જોર કરશે અને ક્યારે આપણને ગુલાટ મરાવી દેશે ખબર નથી. માટે આત્માને કેન્દ્રમાં રાખીને સંસારની અનંત ઈચ્છાઓ, તૃષ્ણાઓ અને વાસનાઓ ઉપર વિજય મેળવવો. આ માર્ગ જીનનો છે, જીતેન્દ્રિયનો છે, અરિહંતનો છે. આ અંતર શત્રુઓ સાથે લડવાની વાત છે. જ્ઞાની પુરુષમાં આપણને તો ભગવાન મહાવીરે ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું કે યુદ્ધના મેદાનમાં 10 લાખ સુભટોને હરાવવા સહેલા છે, પણ મનની વૃત્તિઓ ઉપર વિજય મેળવવો એ કઠિન છે. આત્મબળે કરીને સાચો સાધક આ પોતાની વૃત્તિઓ ઉપર વિજય મેળવે છે. આ જીનનો માર્ગ જીતેન્દ્રિય, જીન એટલે જેણે ઇન્દ્રિયોને જીતી છે તે, અરિયંત એટલે અંતર કસાય શત્રુઓને જેણે હણી નાખ્યા છે, મૂળ નથી રહેવા દીધું. હણવું એટલે જેનું મૂળ ન રહે એવી રીતે હણવું, તો એવી પ્રકારનો માર્ગ અરિહંતોનો. એટલે કહ્યું કે મહાવીર હોય કે ઋષભદેવ હોય કે કુંતનાથ હોય કે શાંતિનાથ હોય, અમારો માર્ગ તો અરિહંતનો છે, અમારો માર્ગ જીનનો છે. આ જૈન છીએ અમે, અમે જીનના અનુયાયી છે. આવા જે કોઈ જીન છે એ અમારો આદર્શ છે. આ લોકો તો માર્ગને આલોકિત કરનારા હતા. એની પાસે એવું પુણ્યકર્મ હતું કે એમણે તીર્થની સ્થાપના કરી, આચાર ધર્મ આપ્યો, માર્ગનો વ્યવસ્થા આપી, બસ એનો ઉપકાર છે. બાકી તો બધા જીન, બધા કેવડી અને બધા અરિહંત, એ જ અમારે નમો અરિહંતાણમ, અરિહંત એ જ અમારા વિતરાગ માર્ગનું અધિષ્ઠાન છે. અમે અરિહંતના આરાધકો છીએ. આવી જબરજસ્ત રસ, આવી શ્રદ્ધા આવે તો ક્યાંય કોઈ વ્યક્તિગત ગુરુ ભક્તિ નો આવે. એ બધા ગુરુ આને પૂજનારા છે. એ માર્ગે ચાલે તેરા સાચા, એનું કલ્યાણ કરે ને અરિયંત થાય તેથી અમારા ઉપાસ્ય થશે. અમે તો એ પરમ તત્વના ઉપાસક છીએ, વ્યક્તિના ઉપાસક નથી, તત્વના ઉપાસક છીએ. એવી દ્રષ્ટિ જીવનમાં આવે તો આશ્રય એવો બંધાઈ જાય, તત્વ સાથે આશ્રય બંધાય. વ્યક્તિમાં શિથિલતા આવે તો શું થાય આપણું? માટે જૈન ધર્મની અંદર માર્ગ વ્યક્તિ નિરપેક્ષ, તત્વ સાપેક્ષ માર્ગની આરાધના, આ નવકાર મંત્ર એનું સ્વરૂપ છે. અને કૃપાળુ દેવે મુનિશ્રીને પણ એ જ આપ્યું કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ ગુરુ કોઈ વ્યક્તિમાં જાવ, માં ગમે તેટલી મહાન વ્યક્તિ હશે, હજી એનો ઉદય કેવો આવવાનો છે આપણને ખબર નથી. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી ઉદય છે, આપણને ખબર નથી. આપણે તત્વ સાથે આપણા છેડા બાંધો, વ્યક્તિ સાથે નહીં. અરિહંત, વિતરાગ, જીન અને આ જે બધા સફળ થયા છે એવા પછી મહાવીર વગેરે, હવે કોઈ શંકા નથી. જે નિર્વાણ પદને પામ્યા છે, મોક્ષ પદને પામ્યા છે, એ સર્વથા સર્વકર્મથી મુક્ત થયા છે, માટે હવે એનો આશ્રય અમને કોઈ બાધાકારી થશે નહીં, એનો આશ્રય અમને કોઈ શિથિલતાનું કારણ બનશે નહીં, કેમ કે પરિપૂર્ણ છે. પૂર્ણતા જેને પ્રાપ્ત કરી છે, આ 32 અષ્ટકમાં પૂર્ણ અષ્ટક જ્ઞાન સારનું પહેલું સૂત્ર યશોવીજીજી મહારાજે કહ્યું છે કે પૂર્ણતાના આદર્શ સાથે આગળ ચાલવું, અને સાધનાની શરૂઆત પણ પૂર્ણતાના લક્ષ્ય થાય, અપૂર્ણ ઉપર ન થાય. જે હજુ પ્રવાસમાં છે, એટલે પ્રભુશ્રીએ કહ્યું હતું કે 12મા ગુણસ્થાનક સુધી બધા સાધકો જ છે, કોઈ કોઈનો ગુરુ થવા સર્જાયેલો નથી. વિદ્યા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, ઉપદેશ ગુરુ હોય ચાલે, પણ પરમાર્થ ગુરુ તો એક જ, જેને પરમાર્થને સિદ્ધ કર્યો છે તે, બીજો નહીં. આવી અદભુત અચલ નિષ્ઠા, એની સાથે આ ચાલવાનું છે. અહીંયા સુદર્શન દેશ શેઠનું એક દ્રષ્ટાંત આપીને પરમ કૃપાળુ દેવે આપણી તો દ્રષ્ટિ ઉગાડી દીધી છે. કે સુદર્શન શેઠનું એક આપણે 33મા પાઠમાં વાંચ્યું હતું, અને અહીંયા એને તો કહ્યું છે કે કદાચ રાણી સાથેનો દેહનો પરિચય એને કરવાની ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ સંભવ નહોતી. શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. કેવો કેવો બોધ આ કૃપાળુએ અંબાલાલભાઈ જેવા બધાને આપ્યો હશે, અને કેવું ચોટ કરી ગયે છે કે આ બધા પુરુષો આ પુરુષના વચનના બળે તરી ગયા. કોઈને સાથે રહેવાનો તો અવકાશ જાજો મળ્યો નહોતો. અંબાલાલભાઈ થોડો વધારે રહ્યા હશે, પણ બાકીના મુમુક્ષુને ક્યાં રહેવા દેતા હતા? કૃપાળુદેવ અંબાલાલભાઈને રવાના કરી દેતા હતા. પુરુષ પ્રત્યક્ષ, એનું બોધ સ્વરૂપ પ્રત્યક્ષ, એનું જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ હોવું જોઈએ, એનું દેહ સ્વરૂપ નહીં. દેહની અંદર રોકાયેલો છે, એ તત્વ સુધી પહોંચી નહીં શકે, આસક્તિમાં બંધાઈ જશે, રોકાઈ જશે. જીવની નિર્બળતા છે, એમાંથી એને પર થવું પડશે. તત્વની દ્રષ્ટિ, તત્વની આરાધના, એટલા જ માટે કહ્યું પ્રયોજનથી જોડાઓ. એ મુખ્ય પ્રયોજનને, બાકીનું બધી વસ્તુ ગૌણ છે. એ ગૌણને ક્યાંય મુખ્ય નહીં કરશો, ગૌણ ગૌણ રીતે છે, મુખ્ય નહીં કરશો. મુખ્ય તો આ જ છે, એ વાત મૂકી છે. બે પત્રો અત્યારે 88 અને 89 એ પૂરા કરીએ છીએ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.